त्रिभुवन सार अपार गुण ज्ञायक नायक सन त्रिभुवन हितकारी नमो श्री हरि हंस भगवान तीन भुवन के मुकुट मणि गुण अनंत मय शो नमो से परमात्माग अभिन भुवन जी जान के आप मय हो पर नमो महामुनि सो तीन भुवन विषे अर्थ प्रकाशन वचन दीपक नमो ज्ञान करण गुण भुवन मणिजे लसे चैत्य चैत्य ग्रह सा पर्व चाली रहे आपने आम नॉर्मली तो प्रश्नोत्तर माना क्लास हो आज नंदीश्वर द्वीप पर आपने विशेष चर्चा करवाना नंदीश्वर द्वीप केम खरेखर तो त्रण लोक न कृत्रिम अकृत्रिम चैत्यालय नो पर्व है अष्टानिका पर्व ए त्रणेय लोक में जेटला पण मंदिरो छे खरेखर एनो पर्व है आ तो आपने नंदीश्वर द्वीप और पंचमेरू अकृत्रिम जिनालय नु महत्व वधारे छे एटले आपणे मांडला मां अने एवी रीतना एनी रचना करीने त्यां आपणे पूजन आदि करीए छे बाकी सौथी पहेला ए जोईए के त्रण लोकमां अकृत्रिम चैत्यालय केटला छे कोईने ख्याल छे केटला छे 8,56,97,481 8,56,56,97,481 प्लस असंख्या प्लस असंख्या आपने हमेशा भूली दी जो पदो लोग छे ने अपनी नीचे ज्या नरको छे ए नरको शुरू थाय एनी पहला अपनी नीचे रे नरक नी पहला भवनवासी देवो रहे अने भवनवासी देवो ना भवनो छे इमेजिन करो मोटा मोटा महल होय એ ભૂમિ ની અંદર છે અને ત્યાં જિન મંદિરો છે અકૃત્રિમ કોઈ બનાવ્યા નથી અનાદિ અનંત જેવા મંદિરો તો ત્યાં નીચે કેટલા છે 7 કરોડ અને 72 લાખ. વેરી ગુડ. નીચે 7 કરોડ 72 લાખ અકૃત્રિમ જિનાલયો છે. પછી ઉપર વૈમાનિક દેવો ના વિમાનો છે. એ વૈમાનિક દેવો ના વિમાનો માં કેટલા જૈન મંદિરો છે? 84,97,023. વેરી ગુડ. જો આ લોકો ને બધું ખ્યાલ છે. જેટલા જેટલા વિમાન છે એટલા એટલા અકૃત્રિમ ચૈત્યાલય. હા, ફરીથી જો આ ઉપર ઉપર 16 સ્વર્ગ છે, એની ઉપર 9 ગ્રહવેદ છે, પછી 9 અનુદીપ છે અને 5 અનુત્તર છે. એ બધામાં વિમાનો છે જ્યાં વૈમાનિક દેવો રહે. આ વિમાન એટલે આપણે જેવું ફ્લાય કરે એવું વિમાન નથી, આ સ્ટેશનરી વિમાનો છે. અને વિમાન એટલે બેઝિકલી દે આર લાઈક એન્ટાયર પ્લેનેટ અને કોન્સેપ્ટ, એટલે એનાથી પણ મોટું. એક એક વિમાનો બહુ મોટા મોટા છે, એમ લાખો યોજનોના, અસંખ્ય યોજનોના છે. તો ટોટલ કેટલા વિમાન છે? તો 84,97,023 ટોટલ આટલા વિમાનો છે. એક એક વિમાનમાં એક એક અકૃત્રિમ જૈત્યાલય છે, બરાબર. અને આ જે મધ્યનો જ્યાં આપણે રહીએ છીએ ત્યાં કેટલા ચૈત્યાલય છે? 458. એ 458 નું આપણે કેલ્ક્યુલેશન સમજશું અને એમાં એના ઉપર આપણો આજનો ફોકસ છે, બરાબર. આના સિવાય જો આપણે વૈમાનિક દેવ કવર કર્યા, આપણે ભવનવાસી કવર કર્યા, નરક લોકમાં તો કોઈ અકૃત્રિમ ચૈત્યાલય નથી. મનુષ્ય અને તિજન્ત લોક કવર થઈ ગયા, તો બચ્યા કોણ હજી? એ આવી ગયા આંટી, વૈમાનિકમાં બધા જ આવી ગયા. વૈમાનિકમાં ગ્રહવેદ અનુદીશ અનુસાર બધા આવી ગયા. જ્યોતિષી અને ભયંકર આ બે દેવોના રહેવાના સ્થાન રહી ગયા ને હજી. હવે જ્યોતિષી દેવો ક્યાં રહે છે? આજે આપણને આ ચંદ્ર સૂર્ય તારા આદિ દેખાય છે એ બધા જ્યોતિષી દેવોના વિમાન છે. એટલે એક એક ફેમિલી ગણાય. એક ફેમિલીમાં ઇન્દ્ર, જે ઇન્દ્ર હોય ને ચંદ્ર એને ઇન્દ્ર કહેવાય અને સૂર્ય પ્રતિ ઇન્દ્ર કહેવાય. તો ચંદ્ર સૂર્ય પછી ગ્રહ બધા પ્લેનેટ સ્ટાર અને નક્ષત્ર આ 5 જુદા જુદા જાતના જ્યોતિષી દેવોના વિમાનો છે. તો એવા જંબુદ્વીપમાં 2 ચંદ્ર છે, પછી લવણ સમુદ્રમાં 4, ભાસ્કરણમાં આદિ આદિ આગળ આવે બધા વધારે થતા છે. પણ એમાં ટોટલ કાઉન્ટ કરવા જાઓ તો અસંખ્યાત ચંદ્ર છે, અસંખ્યાત સૂર્ય છે અને એના તારાઓ નક્ષત્ર આદિ તો બધા એનાથી લાખો ગણા વધારે. એટલે એનું કોઈ કાઉન્ટિંગ થઈ શકે એમ નથી. ચાલો ને, આપણે બાકીના તો નંબર જોયા કે આમાં 458, આમાં આટલા, આમાં આટલા. પણ જ્યોતિષી દેવોના એટલા બધા છે કે કઈ કાઉન્ટ થઈ શકે એવું નથી, માટે અસંખ્યાત છે. ખ્યાલ આવ્યું? એના સિવાય વ્યંતરો, વ્યંતર કોને કહેવાય? ખબર, ભૂત પિશાચ આજે બધું સાંભળ્યું, એ બધા વ્યંતર દેવની ટાઈપ છે. તો એ વ્યંતરો ક્યાં રહે કોઈને ખબર છે? યસ, ક્યાં રહે? નરકમાં નહીં બેઠા, નરકની ઉપર. નરકની ઉપર અને આપણી પૃથ્વીની નીચે, દેર ઇઝ અ સ્પેસ ત્યાં પ્લસ આપણી પૃથ્વીની ઉપર બધે જ વ્યંતર દેવો રહે છે. કોઈ પર્વત પર હોય, કોઈ ઝાડમાં રહે, કોઈ તળાવની ઉપર રહે, વોટર બોડીઝની ઉપર રહે, એવી રીતના વ્યંતર દેવોના ભવનો બધે જ છે. પણ એ દેખાય નહીં આપણને, કેમ કે બધા સૂક્ષ્મ પરમાણુઓના બનેલા છે. તો એ જાતના વ્યંતરોના ભવનો કેટલા છે? તો એ પણ અસંખ્યાત છે, એનું પણ કોઈ કાઉન્ટિંગ થઈ શકે એમ નથી. તો આ 3 લોકમાં જેનું કાઉન્ટિંગ થઈ શકે એ તો આપણે ગણ્યા, 8,56,97,481. એના સિવાય અસંખ્યાત બીજા એટલા અકૃત્રિમ ચૈત્યાલયો છે. અને આ બધા જ જિનાલયોમાં સ્વર્ગના દેવો અને જ્યાં મનુષ્ય જઈ શકે ત્યાં, તો મનુષ્યમાં પણ જે વિદ્યાધર મનુષ્ય હોય, તે વિદ્યાધર મનુષ્યને એક સ્પેશિયલ ટાઈપના મનુષ્ય હોય, એની પાસે સ્પેશિયલ વિદ્યાઓ હોય, એ પ્લેનથી ઉડી શકે અને અહીંયાથી મેરુ પર્વત, અહીંયાથી જે જે આવી રીતના ગજદંડ પર્વત આદિ જે છે ને અઢી દ્વીપના જિનાલયો, ત્યાં બધે જઈ શકે વિદ્યાધર મનુષ્ય. તો એ લોકો પણ બધે દર્શન પૂજન કરવા જાય છે. જો અત્યારના જયતી બેને કહ્યું ને ઉપર 1st ફ્લોર પછી -1, ત્યાં ઉપર પુણ્ય ની પ્રધાનતા હતી, ભક્તિ આદિ ની પ્રધાનતા હતી. અહિયાં કોની પ્રધાનતા છે? સ્વાધ્યાય ની. એના પછી અંદર જવા માટે માઇનસ ટુ માં જવું પડશે ને, સ્વરૂપ સાધનામાં. તો અત્યારના આપણે પ્લસ વન માં છે, એમ એમ ધ્યાન આપજો. તો આ આઠ દિવસોમાં ચારે જાતના દેવો કયા છે? ચાર જાતના દેવ બોલો બેટા, ખબર છે? ફોર ટાઈપ્સ ના દેવ કયા છે? વૈમાનિક, પછી પવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. આ ચારેય જાતના દેવો પ્લસ વિદ્યાધર મનુષ્ય જ્યાં જ્યાં આવી રીતના આ કૃત્રિમ જિનાલયો છે ત્યાં દર્શન પૂજન કરવા જાય છે. હવે આપણી શક્તિ નથી કે આપણે અહીંયાથી બીજે જઈ શકીએ. આપણે નજીકમાં ક્લોઝેસ્ટ અકૃત્રિમ જિનાલય કયું છે? કોને ખ્યાલ છે? વેરી ગુડ અંકલ. અહીંયાથી વિજયાર્થ પર્વત જે છે, જે ભરત ક્ષેત્રનો, એ સૌથી ક્લોઝેસ્ટ છે. એટલે આપણાથી ક્લોઝેસ્ટ અકૃત્રિમ જિનાલય છે, પણ તો પણ ત્યાં આપણે જઈ શકતા નથી. આપણા પ્લેન ત્યાં ઉડીને જઈ ન શકે બેટા. બહુ એક તો દૂર પણ છે ને, એ બહુ ઊંચું પણ છે, તો ત્યાં આપણા પ્લેન પહોંચી જ ન શકે. તો આપણે અહીંયા જ રહીને ભાવથી આનું દર્શન પૂજન કરીએ. જો હવે એમાં આપણે ફોકસ કરતું જે મધ્યલોકના 458 છે એના ઉપર. ઉર્ધ્વલોક અને અધોલોકમાં પણ ડિટેલ્સ તો ઘણી છે. હવે ડિટેલ્સ વાંચી હોય તો મોટા શાસ્ત્ર સ્વાધ્યાય કરજો. આમાં ત્રિલોકચાર આદિ શાસ્ત્ર છે, અથવા સિમ્પલ બુક વાંચી હોય તો જૈન ભૂગોળ કરીને છે, બહુ જ ઇન્ટરેક્ટિવ લેંગ્વેજમાં બહુ સરસ રીતે લખેલી છે. તો આમાં ઉર્ધ્વલોકમાં બધા વિમાનોનું ડિસ્ટ્રીબ્યુશન, ક્યાં એ પહેલા સ્વર્ગમાં કેટલા વિમાન, સેકન્ડ સ્વર્ગમાં કેટલા વિમાન, બધાનું વર્ણન આમાં છે. સિમિલરલી ભવન, જે ભવનવાસીના જિનાલયો છે, તો ક્યાં કેટલા જિનાલયો, એનું આખું વર્ણન આમાં છે, એ તમે વાંચજો. જો આપણે મધ્યલોકમાં પણ જ્યોતિષી અને વ્યંતરને હવે એસ્કેપ રાખો, જે ખાલી બચેલ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ એની આપણે ચર્ચા આજે કરશું. તો એમાં આપણે કેટલા કાઉન્ટ જોયું, તો કેટલા છે? 458. હવે 458 નું કાઉન્ટિંગ કેવી રીતના છે? ચલો, જો આપણો ક્લાસ ફોકસ સિઝન આપણો કેટલી ફોકસ ના નંદીશ્વર જોયું, આ તો ખાલી આગળ રિવિઝન લઈને આપણે એના ઉપર પછી વધારે ડિટેલમાં જોયું. ચાલો જલ્દી કોઈને ખ્યાલ છે 458 ડિસ્ટ્રીબ્યુશન? એક એક દ્વીપમાં જોઈએ. ચલો, જંબુદ્વીપમાં કેટલા? જંબુદ્વીપમાં કેટલા અકૃત્રિમ જિનાલય? ચલો ગણીએ, મેરુ પર્વતના 78. વેરી ગુડ, 78. મેરુ પર્વતના કેટલા? 16. બરાબર, 4-1 છે અને ચારે દિશાઓમાં એક એક, એમ કરીને ટોટલ 16. પછી 4 ગજદંત પર્વતના. ગજદંત એટલે ઓલા હાથી જેવા દાંતના પર્વતો છે, બરાબર, આમ શેપના. હા, જો અહીંયા દેખાય છે, તો એ 4 પર્વતના 4, બરાબર. પછી 2 વૃક્ષ છે. કયા વૃક્ષ છે? જંબુ વૃક્ષ અને શાલમલી વૃક્ષ. એટલે એના 2 કેટલા થયા ટોટલ? 16 + 4 + 2 = 22. હા, ભવ્યાંશ કાઉન્ટ રાખજે, ભૂલી નહીં જતો, 22, બરાબર. પછી જે જંબુદ્વીપમાં 6 પર્વતો છે મોટા, જે 7, હા, કુલાચલ પર્વત, જે 7 એરિયામાં ડિવાઈડ કરે છે, તો એ 6 કુલાચલ પર્વતના 6 જિનાલય કેટલા થયા? 28, બરાબર. હવે જે વિદેહ ક્ષેત્ર છે ને, એ વિદેહ ક્ષેત્રમાં 2 મોટી નદીઓ જાય છે, સીતા અને સીતોદા. વચ્ચેથી જે નદીઓ જાય છે એટલે નોર્થ અને સાઉથ એ 2 ડિવાઈડ થઈ ગયું, અને વચ્ચે સુમેરુ પર્વત છે એટલે ઈસ્ટ અને વેસ્ટમાં પણ ડિવાઈડ થઈ ગયું. તો ટોટલ 4 વિદેહ ક્ષેત્ર છે. એક એક વિદેહ ક્ષેત્રમાં દેર આર સબ નદીઓ છે અને પાછા વચ્ચે પર્વતો છે. તો નદી, પર્વત, નદી, પર્વત, નદી, પર્વત, એમ કરીને નોર્થ ઈસ્ટ વિદેહને પણ 8 સબ એરિયામાં ડિવાઈડ કર્યું. તો 4 વિદેહ અને દરેકને 8-8 ડિવાઈડ કર્યું છે, તો ટોટલ કેટલા? 32 વિદેહ ક્ષેત્ર. 32 વિદેહ ક્ષેત્ર, 1 ભરત ક્ષેત્ર, 1 એરાવત ક્ષેત્ર, 34 ક્ષેત્રમાં વિજયાર્થ પર્વતો છે. બધે વિજયાર્થ એટલે એક એક એરિયાને હાફમાં ડિવાઈડ કરે એવો પર્વત. તો 34 વિજયાર્થ પર્વત. કેટલા થયા? કેટલા? 64 ને 62 થયા. અને બીજા 16 વક્ષારગીરી પર હોય છે. હવે વક્ષાર શું છે? જે વિદેહ ક્ષેત્રમાં મેં કહ્યું ને નદી પર્વત છે, તો એ જે પર્વતો છે ધીઝ આર વર્ટિકલ પર્વત, અને વિદેહ પર્વત છે આડા પર્વતો છે. તો આ 16 વક્ષારગીરીના પર્વત છે. જો ફરીથી નોર્થ ઇસ્ટ વિદેહ હોય એને 8 માં ડિવાઈડ કરવું હોય તો 4 પર્વત જોઈએ અને 4 નદીઓ જોઈએ, બરાબર? તો એક સાઈડ 4, પછી અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4, એટલે ટોટલ 16 એના પર્વત. બધું મળીને 78 અકૃત્રિમ ચૈત્યાલયો જંબુ દ્વીપમાં થાય છે. આટલું ક્લિયર છે? ઓકે. હવે 5 નેહરુ પર્વત છે. જેવી રચના જંબુ દ્વીપમાં સુદર્શન નેહરુ સાથે છે, એક્ઝેક્ટ એવી જ રચના 5 નેહરુ પર્વત સાથે છે. એટલે અકૃત્રિમ ચૈત્યાલયોમાં 78x5 સ્ટ્રેચ કેટલા થયા? 390, 390 પર્વત થયા, બરાબર? સોરી, 390 અકૃત્રિમ ચૈત્યાલયો થયા. બધા પર્વત જરૂરી નથી ને, વૃક્ષ ઉપર પણ છે એટલે. અચ્છા, હવે પુષ્કર દ્વીપ, જો ધાતીખંડ અને પુષ્કર દ્વીપ એ બેમાં નોર્થ અને સોરી ઈસ્ટ અને વેસ્ટ બે ને ડિવાઈડ કરતા બે પર્વત છે. ઇટ ઇઝ લાઈક અ રિંગ. હવે એને તમારે ઈસ્ટ અને વેસ્ટ માં ડિવાઈડ કરવું હોય તો યુ હેવ ટુ જોઈન ઇટ સમવેર ને. તો એ જોઈન થતા એરિયામાં ત્યાં પર્વતો છે વર્ટિકલ, આમ બે. તો ભાતીકંડ ના બે, પુષ્કર દ્વીપ ના બે, એટલે 4 પર્વત ને ઈશ્વાકાર પર્વત કહેવાય છે. એ 4 ઈશ્વાકાર પર્વત ના જિનાલયો, બરાબર? અને જે લાસ્ટ પુષ્કર દ્વીપ છે એ પુષ્કર દ્વીપ ને હાફ માં ડિવાઈડ કરતો આખો કોન્સેન્ટ્રિક એક માનુષોત્તર પર્વત કરીને છે. એની 4 દિશામાં 4 જિનાલય. તો 390 + 4 + 4, 398 જિનાલયો અઢી દ્વીપ માં થઈ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? અઢી દ્વીપ માં 398. હવે એના સિવાય નંદીશ્વર દ્વીપ ના કેટલા? 52. એની રચના આપણે હમણાં જોશું. એના સિવાય આગળ કુંડલવર દ્વીપ અને ઋષિકવર દ્વીપ. કુંડલવર દ્વીપ ઇઝ 11th દ્વીપ. એમાં જેવી રીતના માનુષોત્તર પર્વત આમ કોન્સેન્ટ્રિક છે, જો પુષ્કર દ્વીપ છે ને એને હાફ માં ડિવાઈડ કરતો પર્વત છે, એવી જ રીતે આગળ કુંડલ દ્વીપ છે એને હાફ માં ડિવાઈડ કરતો કુંડલવર પર્વત છે, અને સિમિલરલી ઋષિક દ્વીપ ને હાફ માં ડિવાઈડ કરતો ઋષિકવર પર્વત છે. એની પણ 4 દિશાઓમાં 4. તો 398 + 52 એટલે 450 + કુંડલવર ના 4 અને ઋષિકવર ના 4 એટલે 458 અકૃત્રિમ જિનાલયો આવી રીતના મધ્ય લોક માં થાય છે. જો દ્વીપ અને સમુદ્ર તો અસંખ્યાત છે, એ અસંખ્યાત માંથી ખાલી 13મા દ્વીપ સુધી જ અકૃત્રિમ જિનાલયો છે. એના પછી જિનાલયો છે જ, અને દેટ ઇઝ અ પોઈન્ટ ઇન એન ઓશન. એ રેશિયોમાં લઈ લો, 13મો દ્વીપ વર્સિસ અસંખ્યાત દ્વીપ ઇઝ અ પોઈન્ટ ઇન ધી ઓશન. ખ્યાલ આવે છે ને? એટલા નાના એરિયામાં બધા જ અકૃત્રિમ જિનાલયો રહેલા છે મધ્ય લોકો. એટલે મેજોરિટી બહારના દ્વીપોમાં તો જે જ્યોતિષી ને વ્યંતરના અકૃત્રિમ જિનાલયો છે ને એ જ છે, બાકી આ તો બધા અહીંયા અહીંયા છે. આટલો ખ્યાલમાં આવ્યો? ચાલો, હવે જો આપણે નંદીશ્વર દ્વીપ ઉપર વધારે ફોકસ કરવાનું છે તો નંદીશ્વર દ્વીપના 52 જીત ચૈત્યાલયો છે. આપણે જે જ્ઞાનતરાયજી દ્વારા રચેલી જે પૂજા છે નંદીશ્વર દ્વીપની, એની બહુ સરસ જયમાલા છે. એ જયમાલામાં આખું નંદીશ્વર દ્વીપનું વર્ણન આવી ગયું છે. તો એ જયમાલાની ઉપર જ જે આપણે દર વખતે વિડીયો જોઈએ છે, એ વિડીયોમાં એક જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશન ગ્રુપે એ જયમાલા ઉપર એક વિડીયો, આખી પૂજન ઉપર વિડીયો બનાવ્યો છે, પણ જયમાલા ઉપર વિડીયો બહુ સરસ છે. એમાં આખું નંદીશ્વર દ્વીપનું વર્ણન આવી જાય છે. તો આપણે એ જોઈએ, તમે ત્યાંથી પ્લે કરશો. જો લગભગ આઈ થિંક 7 મિનિટનો વિડીયો છે, એટલે જરા શાંતિથી એને જોશો. સૌથી પહેલા શું કીધું, કાર્તિક ફાલ્ગુન અષાઢ છે, અંત આઠ દિન માહી. અષ્ટાનિકા કેટલી વાર આવે છે? ત્રણ વાર આવે છે. કયા મહિનામાં? કારતક, ફાગણ અને અષાઢ. કારતક એટલે લગભગ કયો મહિનો છે? આપણે આમ કેલેન્ડરમાં, ઇંગ્લિશ કેલેન્ડરમાં લગભગ ઓક્ટોબર નવેમ્બર, જે દિવાળી પૂરી થાય ને અઠવાડિયામાં અષ્ટાનિકા ચાલુ થાય. પછી ફાગણ મહિનો ક્યારે આવે? હા, લગભગ એ માર્ચ ટાઈમ ફ્રેમમાં એ ત્યારે આવે છે. અને અત્યારની જે અષ્ટાનિકા છે, અષાઢ મહિનાની હમણાં ચાલુ છે, જે હમણાં જુલાઈમાં લગભગ આવે છે. આ ત્રણ અષ્ટાનિકા લગભગ ત્રણ ચાતુર્માસ સાથે, જો આપણે એને કોરિલેટ કરીએ તો, આપણે જે જૂની મોન્સૂન સિઝન, વિન્ટર સિઝન અને સમર સિઝન, તો એ ચાર ચાર મહિનાના એ ગેપથી આ અષ્ટાનિકાઓ આવે છે. હવે અષ્ટાનિકામાં લોકો શું કરે છે કે નંદીશ્વર સુર જાત હે હમ પૂજે થાય, કે દેવ ક્યાં જાય છે? નંદીશ્વરમાં જાય છે, અમે અહીંયા બેસીને પૂજા કરીએ છીએ. પછી જો દ્વીપનું પહેલા વર્ણન કર્યું, 163 કોડી જોજન મહા, એટલે 163 કરોડ 84 લાખ જોજન ઇન વન ડાયરેક્શન, એટલે એની થિકનેસ ઓફ ધેટ દ્વીપ, અને એવો સર્ક્યુલર, બરાબર. આઠમો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વરમ, કેટલામો દ્વીપ છે? આઠમો. 52 પ્રતિમા નમો સુખકર, ત્યાં કેટલી પ્રતિમા છે? 52 પ્રતિમા છે, જે અત્યંત સુખકરમ છે, સુખને ઉત્પન્ન કરાવનારી છે. આ આઠમો દ્વીપ નંદીશ્વર છે, ત્યાં સુધીના દ્વીપોના નામ કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? ચલો એકાદ જેટલા ખ્યાલ. પહેલો જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, દાસીખંડ, કાળોદરી સમુદ્ર, પુષ્કર દ્વીપ, પછી પુષ્કર સમુદ્ર, પછી વારુણીવર દ્વીપ, વારુણીવર સમુદ્ર, પછી શીરવર દ્વીપ, શીરવર સમુદ્ર, પછી ધ્રુતવર દ્વીપ, ધ્રુતવર સમુદ્ર, પછી ઇક્ષુવર દ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, અને આઠમો નંદીશ્વર દ્વીપ. તો આવી રીતના આપણા શાસ્ત્રમાં પહેલા આઠ દ્વીપ સમુદ્રના અને પછીના છેલ્લા આઠ દ્વીપ સમુદ્રના નામો આપ્યા છે. વચ્ચેના અસંખ્યાતના નામ આપવા તો અઘરા છે. ચલો આગળ. ચાર દિશી ચાર અંજનગીરી રાજગીરી, ચાર દિશામાં કયા ચાર પર્વત છે? અંજનગીરી નામના પર્વત છે. અંજનગીરી એટલે આંખની આંજણ હોય ને, એ બ્લેક કલરની હોય, એટલે પર્વત પણ કેવા કલરનો છે? બ્લેક કલરનો છે. જો હવે થોડુંક એને કોરિલેટ કરજો, આ તો આપણે ઘણી જગ્યાએ ડાયગ્રામમાં કે આપણે વિડીયો કે કંઈ બનાવીએ તો પર્વતો બહુ મોટા મોટા બનાવીએ. દ્વીપની થિકનેસ કેટલી છે? 163 કરોડ 84 લાખ યોજન. અને પર્વતની થિકનેસ કેટલી છે? 84,000 યોજન. ખ્યાલ આવ્યો ને? થોડું ઇમેજિન કરીએ આપણે, 84,000 યોજનનો પર્વત, સમજો થોડો ગેપ છે દેવ બાજુ. પછી પેલી વાપિકા આવે છે, એ વાપિકા કેટલા યોજનની? 1 લાખ યોજનની, બરાબર. 1 લાખ યોજનની વાપિકા, એની વચ્ચે દધીમુખ પર્વત છે, આ બાજુ બી 1 લાખ યોજન કરો. એના પછી પેલું વન આવે છે, વન કેટલું મોટું આમ જાડાઈમાં? આમ 1 લાખ યોજન, અને આમ કેટલું? 50,000 યોજન. 50,000 યોજન વન બરાબર આ બાજુ અને એના ખૂણા ઉપર હતી કર પડવો એટલે 50,000 પ્લસ 1,00,000 પ્લસ 50,000 વન આ બાજુ એટલે 2,00,000 યોજન એ થયા થોડો ગેપ 84,000 યોજન એટલે બધું મળીને બહુ બહુ તો 3,00,000 આ બાજુ અને 3,00,000 આ બાજુ ખ્યાલ આવે ને એટલે 5-6 લાખ યોજન 6 લાખ યોજન માં તો બધું આવી ગયું અને આ ગ્રીસ ની થિકનેસ કેટલી છે 163,84,00,000 યોજન ખ્યાલ આવે ને આપણે તો ડાયગ્રામ માં બનાવીએ કે ભાઈ લગભગ એ આખી ડિઝાઇન એક સાઈડ ની આખી જગ્યા જ રોકી લે છે પણ એવું રિયાલિટી માં નથી ખ્યાલ આવે એટલે રિયાલિટી માં એ રિયલી વચ્ચે જ છે થોડા ભાગ માં તો વચ્ચે આપણે શું જોયું 84,00,000 યોજન સોરી 84,000 યોજન નો અંજન જોયું બરાબર એના પછી ચાર દિશામાં શું છે ચાર દિશામાં ચાર દધી મુખ પર્વત છે અથવા દધી ગીરી પર્વત ગમે તે કહો તો ચાલે દધી એટલે શું દૂધ દૂધ ના કલર નો પર્વત છે એટલે મિલ્કી વ્હાઈટ પર્વત છે બરાબર એ પર્વત ક્યાં આવેલો છે પેલી વાટિકા વાટિકા એટલે તળાવ જેવું છે તળાવ ની એક્ઝેક્ટલી વચ્ચે એ તળાવ પાણી થી ભરેલું છે અને વચ્ચે પર્વત આવેલો પર્વત ની થિકનેસ કેટલી ડાયામીટર કેટલું 10,000 સેમ જેટલી હાઈટ એટલું ડાયામીટર તો 10,000 હાઈટ 10,000 ડાયામીટર સિમિલરલી અંજનગીરી નું 84,000 હાઈટ 84,000 ડાયામીટર હવે જો આપણે ઉપર માંડલામાં કોઈ જોયું હોય તો અંજનગીરી આવડો દેખાય તો દધીમુખ પર્વત આપણે આટલો બનાવ્યો ને અને રતિકર થોડો નાનો બનાવ્યો પણ રિયાલિટીમાં રેશિયો શું છે હા પેલું 1,000 યોજન રતિકર પર્વત આ 10,000 અને ઓલું 84,000 ધ રેશિયો ઇઝ ઓલમોસ્ટ 1:10 ખ્યાલ આવે છે કે નહીં પછી આ રેશિયો એકચ્યુઅલી આમાં આપણા મિનિએચરમાં બનાવવા ડિફિકલ્ટ છે એટલે આપણે થોડું એક્ઝાજરેટ કરીને બનાવતા હોય ચાલો તો રચના કઈ રીતે થઈ વચમાં અંજનગીરી ચાર બાજુ ચાર વાટિકા એ વાટિકાની વચ્ચે ચાર દધીમુખ પર્વત અને એ જે વાટિકા જે તળાવ બનાવ્યું એના બે બહારના કોર્નર ઉપર જો ડાયગ્રામ છે જે બહારના બે કોર્નર પર રેડ કલરના રતિકર પર્વત રતિ એટલે રેડ કલર તો એક દિશામાં ટોટલ કેટલા પર્વતો થયા ટોટલ 1 અંજનગીરી 4 દધીમુખ એટલે તો 5 અને 2+2+2+2 8 રતિકર પર્વત એટલે ટોટલ 13 પર્વત એક દિશામાં થયા એવા જ ચારે દિશાઓમાં પર્વતો સમજવા તો ટોટલ કેટલા 52 પર્વતો એક એક પર્વત ઉપર એક એક જિન ચેત્યાલયો છે જો આ બધી રચના તો આપણને ખ્યાલ છે જે ન ખ્યાલ હોય એવી વસ્તુ હું તમને થોડી કહું ને તો તમને થોડુંક મજા આવે હવે જો વિચાર કરજો જ્યોતિષી દેવો છે ને બધા જ્યોતિષી દેવો નું આખો જે લેયર છે એ કેટલા યોજન ઉપર છે આપણી પૃથ્વી કોઈને ખ્યાલ છે અહિયાંથી આ સૂર્ય ચંદ્ર તારા કેટલા ઉપર છે વેરી ગુડ ક્લોઝ 790-900 યોજન 790-900 યોજન ઉપર પૃથ્વીથી ખ્યાલ આવ્યો રતિકર પર્વતની હાઈટ કેટલી છે 1,000 યોજન છે અને અંજનગીરી ની હાઈટ કેટલી છે અંજનગીરી 84,000 તો ત્યાંની કમ્પેરિઝનમાં સૂર્યચંદ્ર ક્યાં હશે આપણને શું ઇમેજિનેશન હોય કે સૂર્યચંદ્ર એટલે આકાશમાં હોય એમ ખ્યાલ આવે ને પણ ત્યાં આખી રચનાઓ અને ડાયમેન્શન બધા જુદા છે તો ત્યાં સૂર્યચંદ્ર બધા નીચે ફરતા હોય અચ્છા ત્યાં ફરતા ન હોય 2.5 લીપ સુધી સૂર્યચંદ્ર તારાઓ આવી રીતના રોટેશન કરે છે મેરુ પર્વતની આજુબાજુ 2.5 લીપની બહાર સૂર્યચંદ્ર તારા બધા સ્ટેશનરી છે એટલે જ્યાં છે ત્યાં જ છે એટલે ત્યાં કોઈ દિવસ રાતનો ભેદ જ નથી ખ્યાલ આવ્યો કે નહીં હવે નંદીશ્વર દ્વીપમાં દિવસ રાતનો ભેદ નથી બરાબર દેટ ઇઝ પોઈન્ટ નંબર 1 પોઈન્ટ નંબર 2 હા શું કર્યું
આ દેખાય ને, એટલે એ લોકો ત્યાં છે તેનું અજવાળું હોય તો આની ચાંદની હોય, તો એ જે પ્રમાણે આપણને અહીંયા દેહ હોય તો જેવું દેખાય, આ ઝાકું ઝાકું દેખાય પણ દેખાય તો એવું ત્યાં વ્યવસ્થા છે. હવે જ્યાં દેવો ત્યાં જાય છે નંદીશ્વર દીપમાં, તો ત્યાં તો કોઈ દિવસ રાતના ભેદ નથી, તો ક્યારે પૂજા કરે, ક્યારે ભક્તિ કરે? 24 કલાક એ લોકો પૂજા ભક્તિ કરતા હોય. તો કેવી જો સુંદર વ્યવસ્થા છે, ચાર દિશાઓમાં ચાર તેર જિનાલયો છે ને, અને ચાર જાતિના દેવો છે. તો હા, વ્યંતર પહેલા સપોઝ વૈમાનિક દેવ પૂર્વથી શરૂ કરે, વૈમાનિક વ્યંતર જ્યોતિષી ભવનમાં છે, એવું ઇમેજિન કરો. તો 6 કલાક 2 પ્રહર સુધી એક જિનાલયમાં, એટલે એક સાઈડના મંદિરોમાં પૂજા કરે, પછી એના પછી રોટેટ કરે, એટલે અહીંયા વૈમાનિક વાળા અહીંયા આવે, આ અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, એ લોકો ક્લોક વાઇઝ જ રોટેટ કરે. એટલે આમાં આમ કરતા દરેક દિશાઓમાં 6-6 કલાક પૂજન કરે અને આગળ વધતા જાય, એવું 8 દિવસ કન્ટિન્યુઅસ કરે. આપણે કેટલા કલાક પૂજન કરી શકીએ? પણ એમાં પૂજન એટલે ખાલી 8 દ્રવ્ય થી પૂજન જ ના કરતા, એમાં પૂજા હોય, એમાં ભક્તિ હોય, એમાં એ લોકોનું નૃત્ય ગાન આદિ હોય, કોઈ કવિતા આદિ ગાતા હોય, એ રીતે બધી જ ટાઈપની જુદી જુદી પ્રકારે ભગવાનની અર્ચના આદિ કરે અને કરતા રહે, બરાબર. અચ્છા, હવે જો આપણે એક ત્યાંના જૈન મંદિરોને થોડું ટચ કરીએ, નંદીશ્વર દ્વીપના જૈન ચૈત્યાલય, અકૃત્રિમ ચૈત્યાલય છે, અકૃત્રિમ ચૈત્યાલયમાં કદાચ તમે સાંભળ્યું હશે કે નહીં, દેર આર 3 ટાઈપ્સ ઓફ અકૃત્રિમ ચૈત્યાલય. એક જગન્ય અકૃત્રિમ ચૈત્યાલય કહેવાય, એક મધ્યમ કહેવાય અને એક ઉત્કૃષ્ટ કહેવાય. તો જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટમાં શું ફરક? હા, સાઈઝમાં ફરક છે. જેવી રીતના મેરુ પર્વત હોય ને, મેરુ પર્વતમાં 4 વનો છે, તો ભદ્રશાલ વન અને નંદન વન, એ 2 જગ્યાએ ઉત્કૃષ્ટ અકૃત્રિમ ચૈત્યાલય. એ અકૃત્રિમ ચૈત્યાલય 100 યોજન લાંબા, પછી 50 યોજન મોટા અને 75 યોજન ઊંચા હોય. પછી સોમનાથ વનમાં મધ્યમ અકૃત્રિમ ચૈત્યાલય, તો આજે 100, 75, 50 એને એક્ઝેક્ટ હાફ કરી નાખો, એટલે 50, 25, 37.5 એનું ડાયમેન્શન. અને એનાથી ઉપર પાંડુક વન હોય, એમાં જગન્ય કૃત્રિમ ચૈત્યાલય, તો એને પણ હાફ કરી નાખો, એટલે 25, 12.5, 17.5 એ જાતનું ત્યાં ડાયમેન્શન. જો બધું આપણા શાસ્ત્રોમાં તો બધું જ આપ્યું છે, એટલે ડિટેલમાં વાંચજો. હવે મને કહો કે નંદીશ્વર દ્વીપમાં કઈ જાતના કૃત્રિમ ચૈત્યાલયો હશે? આ 3 માંથી કઈ જાતના હશે? કયા 2 જાતના હશે? જો નંદીશ્વર દ્વીપમાં બધા જ જૈન ચૈત્યાલયો ઉત્કૃષ્ટ ટાઈપના છે, બધા જ ઉત્કૃષ્ટ ટાઈપના છે. હવે જો જૈન ચૈત્યાલયની ભવ્યતા આપણે ઇમેજિન કરીએ, એટલે એનું થોડું કે ક્લિપિંગ જોઈએ છે કે જૈન ચૈત્યાલય કેટલા ભવ્ય હોઈ શકે, જેને થોડું સ્કીપ કરીને પ્લે કરજો. આગળ જોવા જે આપણે 100 યોજન / 75 નહીં કીધું, એ તો ખાલી જૈન મંદિર ની સાઈઝ છે, આ આખો એનો મોટો એરિયા છે.
ઉત્કૃષ્ટ જીવાયોગી લંબાઈ 1 સંયોજન ચોરાસી 50 યુજન ઊંચાઈ 75 યુજન તથા નીચે 8 યુજન પ્રમાણ છે.
નીવ એટલે ફાઉન્ડેશન જમીન અંદર.
उत्कृष्ट वालों के दोनों पांच भागों में दो दो छोटे दरवाजे हैं. सभी जिन भवनों के चारों ओर चार गोपन द्वारों से संयुक्त मणिमय तीन कोट है. प्रत्येक स्थिति एक एक मान स्थान और नौ नौ सूत्र है. बाहर से प्रारंभ कर प्रथम और द्वितीय कोट के अंतराल में वन है. द्वितीय और तृतीय कोट के अंतराल में ध्वजा तथा तृतीय कोट के बीच जैसे भूमि है.
तो लोग बात फॉरवर्ड कर दें जो मंदिर के अंदर का एक्सप्लेनेशन दिया है. જો આખો વિડિયો 24 મિનિટ નો છે એમાં એકદમ ડિટેલ માં આખું જૈન મંદિર નું વર્ણન છે એ તમે જોજો. આપણે જો જૈન મંદિર ની અંદર નો જે ભાગ છે એને આપણે ખાસ જોવો છે. ગર્ભગ્રહ એટલે ભગવાન નો જે રૂમ હોય જ્યાં અંદર જિનેન્દ્ર ભગવાન બિરાજમાન એને ગર્ભગ્રહ.
इन अंतरिम जिन प्रतिमाओं को मैं भावपूर्वक वंदन करता हूँ.
જો આમાં આપણે જોયું કે એક એક જિન મંદિરમાં 108 ગર્ભગ્રહ છે અને 108 જિન પ્રતિમા છે. એના થોડા ડાયમેન્શન આપણે વિચાર કરીએ તો આપણું તો માઇન્ડ જ કામ ન કરે એ જાતનું આ બધા ડાયમેન્શન છે. 100 યોજન ઊંચું મંદિર જોયું ને, એક યોજનમાં લગભગ 1 માઇલ થાય છે. 1 માઇલ એટલે ઓલમોસ્ટ 12.6 કિલોમીટર પર યોજન. 100 યોજન એટલે મંદિર ની ઊંચાઈ જ કેટલી હશે? 75 યોજન એની ઊંચાઈ, 100 યોજન એની લંબાઈ. કેટલા લાંબા લાંબા મંદિરો. હવે એટલું મોટું મંદિર હોય તો એમાં 108 જુદા જુદા મંદિરો અંદર જ હોય એમાં શું ના હોય? ख्याल आवे ने एक मंदिर नी अंदर बीजा एक जुदा जुदा मंदिर हो अने आमा एक साथ असंख्यात देवो पूजा करवा जाए तो एने अकोमोडेट करवा माटे की जगह पण होवी जोईए ख्याल आवे छे अने एक एक देव एक एक जो आमा थोड़ू बोलू ए समझवू जोईए कि आपणे जोयुं के रसिकन पर्वत छे एनी हाइट अने એની ડાયામીટર 1000 જેવું છે અને જૈન મંદિર 100 જેવું છે અને એ પણ એની બહાર ના બધી કોર્ટ ને બધું મળાવીને તો બહુ મોટું થઈ જાય પણ આ વ્યવહાર યોજન છે અને ઓલું પ્રમાણ યોજન છે ઓલું 1000 પ્રમાણ યોજન છે આ વ્યવહાર યોજન છે એટલે એમાં 500 નો ફરક પડે 500 ટાઈમ એક પ્રમાણ યોજન એટલે 500 વ્યવહાર યોજન એક પ્રમાણ યોજન એટલે 500 વ્યવહાર યોજન એટલે ઓલું 1000 યોજન દેટ મીન્સ 5 લાખ યોજન વેન યુ કમ્પેર વિથ દિસ ખ્યાલ આવે છે કે તો 5 લાખ ઇન કમ્પેરિઝન ટુ 100 યોજન એ રીતે થોડો વિચાર કરવો જોઈએ આપણે જે શાસ્ત્રોમાં જ્યાં પણ ડિસ્ટન્સીસ ની વાત આવે ને બધી પ્રમાણ યોજનમાં હોય અને જ્યાં શરીરની સ્ટ્રક્ચર્સની કેવી કઈ વાત હોય એ વ્યવહાર યોજનમાં હોય છે એટલે અહીંયા જો પૂજામાં છેલ્લો પેરેગ્રાફ જે લખ્યો છે કે ભગવાનની પ્રતિમા કેવી છે લાલ નખ મુખ નયન શ્યામ અરુ શ્વેત આંખો કેવી છે શ્યામ અરુ શ્વેત બ્લેક એન્ડ વ્હાઈટ આંખો છે નખ કેવા છે લાલ છે મુખ કેવું છે લાલ છે શ્યામ રંગ બો હસીર કેશ ચવી દે છે કે અહીંયા જે કલર છે કેવો છે શ્યામ રંગ નો છે એટલે આવું કોઈ ત્યાં વાળ ચીપકાયેલા હોય કે કોઈ આંખો બનાવી હોય એવું નથી આખી જીન પ્રતિમા રત્નમયી છે આખી રત્નોથી જ બનેલી પ્રતિમા હોય પણ એવી અકૃત્રિમ વ્યવસ્થા છે કે ત્યાં રત્નો ના જેવા જુદા જુદા કલર છે અને એનાથી પ્રતિમામાં એવો એવી શોભા બને છે પછી શું કે છે વચન બોલત મનો હસત કાલુષ ગણમ એટલે કેવું કેવી એમની મુખ મુદ્રા છે કે જાણે કઈ બોલતા હોય જાણે કઈ કહેતા હોય અથવા મંદ હસતા હોય એવી એમની મુખ મુદ્રા છે ખરેખર હસતા હોય જયેન્દ્ર ભગવાન આપણે તમે અહીંયા ઉપર જુઓ તો વિતરાગી પ્રતિમાઓ હોય એવું જોનાર એવું ઇમેજિનેશન કરે છે કે જાણે આવું લાગે છે પછી કોટી શશિ ભાન દુધી તેજ છિપ જાત હે કરોડો ચંદ્ર અથવા સૂર્ય હોય અને એનો જે પ્રકાશ થાય એના કરતા પણ એ જીન પ્રતિમાના રત્નોનો પ્રકાશ વધારે આ તો આપણે જે ત્યાંના ડાયમંડ ને બધું પહેરીએ છે બધું નકલી એકદમ સાવફેક જૂના જે ડાયમંડ હતા એ ડાયમંડ જ એવા હતા કે તમે ખાલી ડાયમંડ ને કંઈક મૂકો ને તો એનાથી આખી રૂમમાં પ્રકાશ થઈ જાય એમાંથી એટલું ઇલ્યુમિનેશન ત્યારે જૂના ડાયમંડ માંથી નીકળતું એટલે આ બધી ભગવાનની પ્રતિમાઓ જે પથ્થરથી બની છે અથવા જે ડાયમંડથી બની છે એમાં એટલું તેજ છે કે કરોડો સૂર્ય ચંદ્ર હોય તો એનાથી વધારે પ્રકાશમાન ભગવાનની પ્રતિમા લાગે મહાવૈરાગ્ય પરિણામ ઠેરા છે એ ભગવાનને જોતા જ જીવને એટલા વૈરાગ્ય પરિણામ એટલા શાંતિના ભાવ થાય છે કેટલા શાંતિના ભાવ થાય તો જો અહીંયા કહે છે વયન નહીં કહે લખી હોત સમ્યક કે કાંઈ એને કહી શકાય એવી વાત નથી પણ એને જોતા જ દેવોને સમ્યક્ત્વ થાય છે કે એને જોતા જ એમને થાય કે ઓહો ભગવાનની પ્રતિમા જો આટલી શાંત હશે તો મારો સ્વભાવ તો કેવો શાંત સ્વભાવ હશે એમ કરીને અંદર એની દ્રષ્ટિ જાય દેવોની અને એમને સમ્યક્ત્વ થાય એ બધાને થાય એવું નથી પણ હા એટલે એવી એવી એવા ભાવથી જે ત્યાં ગયા હોય તત્વને એમને શ્રદ્ધા સાચી ખ્યાલમાં હોય સિદ્ધાંત બધા ખ્યાલમાં હોય તો ઉપયોગ પલટી જાય તો આત્મામાં અંદર લીન થઈને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો એરિયા નંદીશ્વરદેવ આદિની મહિમા છે જેની આપણે હમણાં અહીંયાથી પૂજન આદિ કરીએ છીએ રોજ 8 દિવસ સુધી આપણે જુદા જુદા જૈન ચેત્યાલયોની પૂજન વંદના આદિ કરીએ છીએ તો પૂજા આદિમાં રોજ દરેક જણે ભાગ લેવો જોઈએ પ્લસ આપણને સમયસરાથી ઉત્કૃષ્ટ વાણીનો યોગ આવો મળ્યો એવો તો આપણને ક્યારે મળે માટે દરેક જીવે રોજ જૈન મંદિરમાં આવીને કમસે કમ 8 દિવસ તો દર્શન પૂજન સ્વાધ્યાય આદિનો લાભ લેવો જ જોઈએ. हिज नवाणी भारती सोई जपो दिन रे जो तेरी शरणाग्रहे सो पावे सुख चने जा वाणी के ज्ञान ते तुझे लोकालो सो वाणी मस्तक नमो सदा जे तुम। बोलो जिन वाणी मात।